बोलो श्री स्वामी नारायण भगवान की, श्री लक्ष्मी नारायण देव की, श्री नारायण मुनि देव की। विदुर जी कहे छे, हे महाराज, के सारा मित्रों सुख होय तो भले અને દુઃખ હોય તોય ભલે ક્યારેય આપણને છોડતા નથી। એક સંતે બહુ સરસ વાત કરી, મિત્ર બે પ્રકારના હોય છે, એક બૂટ જેવા અને એક સ્લીપર જેવા। સમજાય? બૂટ ત્રણેય ઋતુમાં અનુકૂળ, ઉનાળો હોય તોય ભલે, શિયાળો હોય તોય ભલે, અને ચોમાસું હોય તોય ભલે। અને સ્લીપર છે ને, વિપત્તિ અને આપત્તિનો જ્યારે કાદવ જામે ને, આગળ ખબર ન પડે પાછળ ભરી દે। સમજાણું તમને? એ તો સારો આવો જ છે, અમને ખબર જ હતી આ દિવાળો જ ફૂંકવાનો છે। આ બહુ સમજી રાખવા જેવી વાત છે। એટલે આપણી હારે જે રહેનારા છે એ બૂટ જેવા મિત્રો છે કે પછી સ્લીપર જેવા છે? મુશ્કેલી આવે ત્યારે પાછળ, ખબર છે ને, અરે સ્લીપર પહેરી નીકળીએ તો આખળ પાછળ બધું બગડી ગયું હોય, ઉડાડ્યા જ કરે, ઉડાડ્યા જ કરે, ઉડાડ્યા જ કરે। કાક કવિએ કીધું, તાળી મિત્ર સો મળે, શેરી મિત્ર હજાર, જામે સુખ દુઃખ વામીએ, તો લાખન મેં એક। આહા, કેમ છે ભાઈ? લે તાળી, એમ કરીને શેરીએ નીકળો તો હો મિત્ર ભેગા થાય, હાંજ પડે, પણ એને કાંઈ ભાઈબંધ થોડા કહેવાય? હે, એ ગમે ત્યારે આપણો ગાળીઓ કરીને જતા રહે। શેરી મિત્ર હજાર, શેરીએ બેઠા હોય તો ભાઈ ભાઈને આવીને મળે, સારું છે ને, બહુ સારું, આપણા ભાઈ બન છે એવો, પણ કેવા સ્લીપર જેવા। પણ જામે સુખ દુઃખ વામીએ, હૃદયની ગુપ્ત વાત જેને આપણે કહીએ કે આપણા હૃદયની વેદના જેની પાસે ઠાલવી એકી, એવા તો બહુ ઓછા, હા બહુ ઓછા। કવિ કાકી એવું કીધું કે તમારા હૈયાની વાત જ્યાં ત્યાં નહીં ઠાલવતા, આ એ ઠાલવવાના એક બે ઠેકાણા રાખજો। આ જગતમાં આપણી પાસે એક વ્યક્તિ તો એવો હોવો જ જોઈએ કે આપણી વિપત્તિ, આપણી વેદના અને આપણો હરખ અને આપણું સુખ એને આપણે કહીએ કે એક વ્યક્તિ હોવો જોઈએ। નકર માણસ છે ને, આવો વ્યક્તિ ન રાખે ને તો એમને આત્મહત્યા કરી લેતા હોય છે। આમાંથી બહાર કાઢવું તો ખરું ને, હે, અંદર ને અંદર જેની અંદર રહે છે એ માણસ મૂંઝાઈ જાય છે, અને મૂંઝાઈ ગયેલો વ્યક્તિ આત્મહત્યા કરતો, અને આત્મહત્યા ન કરે તો એ વ્યક્તિ સદાકાળ દુઃખી હોય છે। એટલે એક વ્યક્તિ એવો રાખવો વિદુરજી કહે કે જેની પાસે આપણે આપણી વેદના, સુખ અને દુઃખ બે વાત કરીએ કે એક તો મિત્ર આપણને, સારા મિત્રો સુખી હોય, દુઃખી હોય, આપત્તિ હોય, વિપત્તિ હોય, ક્યારેય છોડતા નથી, તમે ગમે ત્યાં જાઓ। બીજા શત્રુઓ આપણને નથી છોડતા। કેટલી જબરજસ્ત વાત છે, તમે ગમે ત્યાં જતા રહો, શત્રુઓ તો આવી જ જાય। આ સુરત છોડીને બોમ્બે જાઓ, ત્યાં બે ચાર ઊભા થઈ જાય, બોમ્બે છોડીને અમેરિકા જાઓ, ત્યાં એકાદ ઊભો થઈ જાય, એ ના છોડે, શત્રુઓ કોઈ દાડો છોડતા નથી। ત્રીજા વ્યક્તિ એ છે કે આપણું હિત ઈચ્છનારા મધ્યસ્થ વ્યક્તિ જે હોય એ પણ આપણો ક્યારેય ત્યાગ કરતા નથી। વિદુરજી હિત ઈચ્છનારા મધ્યસ્થ વ્યક્તિ છે, પાંડવો અને કૌરવના મધ્યસ્થ છે, અને એવું નથી કે માત્ર કૌરવનું હિત ઈચ્છે છે, માત્ર પાંડવનું હિત ઈચ્છે છે, એના હૃદયમાં બંનેનું સમાન હિત સમાયેલું છે. વિદુરમાં એ એકના સુખની વાત નથી કરતા, એ બંનેના સુખની વાત કરે છે. તો ઓલાને આ અક્કલ નથી આવતી કે આ માણસ સાધુ છે, ત્યાગી છે, તપસ્વી છે, મારે આની વાત માનવી પડે, પણ માનતા નથી. એટલે એમ કહે છે, મધ્યસ્થ વ્યક્તિ જે હિત ઈચ્છનારો હોય એ પણ આપણો ક્યારેય ત્યાગ નથી કરતા. વિદુરને દેશવટો આપવામાં આવ્યો છે, કાઢી મૂકવામાં આવ્યા છે, એમ નમ નથી જતા રહ્યો. હા, કાઢી મૂક્યા તે છતાં વિદુર છેલ્લે તો આવીને ઊભા જ રહ્યા. ભાગવતનો તૃતીય સ્કંધ. વિદુરજીએ રાત્રે હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો. ગાંધારી અને ધૃતરાષ્ટ્રને ઊંઘ નહોતી આવતી. બેઠા હતા બે જણા, પોતાની વેદનાની વાતો કરતા હતા. એ વખતે અડધી રાતે વિદુર આવે છે. વંદન કરીને કહે છે કે ભાઈ, ક્યાં સુધી કૂતરાને રેમ રોટલાનો ટુકડો નાખેને એમ આના ટુકડા તમે ખાશો? જેને ઝેર આપ્યું, જેને લાક્ષાગ્રહમાં તમે બાળ્યા, અરે જે પાંડવોને પત્નીના તમે ભર સભામાં હાડી ખેંચી, અને જે પાંડવોની સાથે તમે યુદ્ધ ખેલ્યા, એના હાથના રોટલા ખાતા હે ધૃતરાષ્ટ્ર, તમને શરમ કે લાજ નથી આવતી? ત્યારે આંધળો રોદડા રૂવે છે, અને આ માણસ જન્મો અને મર્યો ત્યાં સુધી માત્ર ને માત્ર ફરિયાદ કરી છે. એણે કોઈ દાડો પોતાના સુખને અનુભવ્યું જ નહીં. નગર એક બાજુ ભીષ્મ બેઠા હોય, એક બાજુ દ્રોણ બેઠા હોય, હે ધર્મરાજ યુધિષ્ઠિર જેવા પાંચ છોકરાઓ જેને આજ્ઞા આમ જીલવા માટે તત્પર હોય, દુર્યોધન જેવા 100 છોકરાઓ, કર્ણ જેવો મહારથી, અને આટલા માણસોના જે મહારાજ હતા, તો એને ક્યારેય એમ નહોતું કે હું સુખી છું. આવા લોકો આજે હોય છે, હંમેશા પોતાના સુખનો વિચાર કરવો. આ દુઃખ તો દુનિયામાં બધાને હોય છે, અને બીજા કરતાં આપણા દુઃખ છે ને બહુ ઓછા હોય છે. બહુ ગજબની વાત કરે છે. એક તો મધ્યસ્થ વ્યક્તિ, પછી ત્રીજા છે આપણા ગુરુ. એ ક્યારેય શિષ્યનો ત્યાગ નથી કરતા. શિષ્ય જ્યાં જાય ત્યાં પાછળ જાય. એની કૃપા, આપણે ગમે ત્યાં હોય તો એ ત્યાં બેઠા આપણું ધ્યાન રાખતા હોય. જો સાચા ગુરુ હોય તો ધ્યાન રાખે. આપણા ગુરુ હતા, ગમે ત્યાં જાય કાગળ આવે, જોજો હો, ધ્યાન રાખજો. હા, ધામમાં ગયા તોય ધ્યાન રાખે. આ ઉત્સવ તો અમને એમ તું બધો એણે જ કર્યો. હા, મહાપુરુષો કોઈ દિવસ એમના સેવકોનો ત્યાગ કરતા નથી હોતા. પાંચમા છે સેવકો. વફાદાર સેવકો હોઈને એ કોઈ દાડો પોતાના સ્વામી કે પોતાના ગુરુનો ત્યાગ નથી કરતા. આજે આ ગુરુ, કાલે ઓલા ગુરુ, પરમદાડ ઓલા ગુરુ, ત્રમદાડ ઓલા, એમ નહીં. એવું નહીં. જે એક વ્યક્તિને છોડીને બીજાની પાસે જાય છે ને, એ ક્યારેય કોઈનો થતો નથી હોતો. સમજી લેજો, એકને છોડીને બીજાનો જે વ્યક્તિ થાય એ ક્યારેય કોઈનો થતો નથી. આ વાત આપણે બધાએ પોતાના હૃદયમાં લખી રાખવી. સ્ત્રી માટે આ વાત બહુ મહત્વની હોય છે. આ પાંચ વ્યક્તિઓ ક્યારેય કોઈ દાડો કોઈને છોડતા નથી. હવે એક વાત બહુ સરસ કહી છે વિદુરજી કે જેણે ઐશ્વર્ય મેળવવું હોય, શું મેળવવું હોય? ઐશ્વર્ય એટલે પૈસાવાળું થવું હોય, એને છ વસ્તુનો ત્યાગ કરવો. છોકરાઓ લખી રાખજો, ઐશ્વર્ય જેને મેળવવું હોય એને છ વસ્તુનો ત્યાગ કરવો. આ છ વસ્તુનો જે ત્યાગ કરે એ પૈસાવાળો થાય. પહેલી વાત છે કે નિંદ્રાનો ત્યાગ કરવો. નકરું ઊંઘ્યા કરે એ પૈસાવાળો થાય ભાઈ? હે થાય? તે દાડ મેં વાત કરી હતી, છાંયે જાવું ને છાંયે આવવું, મીઠું કરીને ખાવું. આ બે વાત યાદ રાખજો કે સવારના પહોરમાં જગાડે, હમણાં હોવા દે ને આટલી સરસ મજાની ટાઈટિશન, એ ઐશ્વર્યવાળો થાય, એનામાં પ્રભાવ આવે. હે રામ કયો, કોઈ દાડો એ બે પાંદડે થાય, મોટા મોટા કોડ બધાય કરે પણ મેળ પડે નહીં. એક તો નિદ્રાનો ત્યાગ કરવો, બીજું તંદ્રાનો ત્યાગ કરવો. ઘણાને કહીને એટલે જાગો ને સ્વામી, હું તો 5 વાગ્યાનો જાગી જતો, પડ્યો હું લેવાન રહેશ? જાગી જાય 4:30-5 વાગે, નાવા જાય 7 વાગે, તો તું કામનો હું? નકામો ગોદડા ને ભાર થાય. આપણે કહે એટલે થોડાક વહેલા જાગતો સ્વામી, જાગીએ તો અમે બહુ વહેલા જઈ. અમારે એક સ્વામી છે ને કે ભાઈ વહેલા જાગતો, કે સ્વામી હું 4 વાગ્યાનો જાગતો પણ શું કરવાનો તને, શું કરવાનો બોલો? વહેલા જાગવું પડે, નાવવું પડે, કામે લાગવું પડે, હા ભજન કરવું પડે, સેવા કરવી પડે, બધું કરવું પડે. આ કે વિદુર નીતિન કથા એમને આમ થોડી થાય, મહેનત કરવી પડે હા ભાઈ. હા તંદ્રાનો ત્યાગ કરવો એટલે પ્રમાદ. તંદ્રા એટલે પ્રમાદ, જાગે ખરા પણ કરે કાંઈ નહીં. મહાભારતની અંદર યોગેશ્વરોએ મહારાજ ધૃતરાષ્ટ્રને જ્યારે ઉપદેશ આપવા આવ્યા ત્યારે એક યોગેશ્વરે એમ કીધું કે હે મહારાજ, મૃત્યુ કરતાં પણ વધારે ભયંકર પ્રમાદ છે. હું મરી જાઉં હારું પણ પ્રમાદ કરવો સારો નહીં. આળસ અને પ્રમાદમાં તફાવત છે. આળસુ હોય તો કાંઈ ન કરે, પણ પ્રમાદી જે હોય ને કરે ખરો, પણ જે કરવાનું હોય ન કરે ને બીજું કરે, એને પ્રમાદી કહેવાય. તો અહીંયા એમ કે છે, એક તો નિદ્રા બહુ લેતો હોય, ઘણાને એમ હોય કે ઊંઘી એટલે આપણી તબિયત સારી રહે. ના ભાઈ, જાજુ ઊંઘવાથી તબિયત સારી નથી રહેતી, આપણા જ્ઞાન તંતુઓ છે ને જડ થઈ જાય છે. જડ બહુ ઊંઘવું નહીં, આ ઊંઘવું અતિ નહીં અને અતિ જાગવું નહીં. યુક્તાહાર વિહારસ્ય યોગો ભવતી દુઃખહા. ગીતાની અંદર ભગવાને બહુ અદ્ભુત કીધું કે યુક્ત આહાર અને વિહાર, યુક્ત નિદ્રા માણસને મહાન બનાવતી હોય છે. ઘણાય જો ને 65 વર્ષે રાતી રાણી જેવા હોય અને ઘણા 45 વર્ષે લંઘાઈ ગયા હોય છે. હું લેવા, હું લેવા? અમારો વડતાલમાં પેન્ટર છે, 28 વર્ષથી હું એને જોઉં છું વડતાલમાં, જ્યારે થયા એવા ને એવા, કાંઈ ફરક નહીં. આજે એને લગભગ 70 થવા આવ્યા, પણ તમે આમ જો ને દોટ કાઢે સંયમ. હું બીજું, આપણે થાવું છે સારું, શરીર સારું રાખવું છે, પણ એની સંભાળ ખરી કઈ? હે મારે ઇન્જેક્શન નથી લેવું, મારે ગોળી નથી ખાવી, મારે દવા નથી પીવી, પણ તું એ પ્રમાણે કરતો ખરો? મારે પૈસાવાળું થવું છે, હા મારે 4-wheel લાવવી છે, ગામડામાં ઘણી મળે છે ધોળી, લઈ આવી એકાદી, નો પેટ્રોલ જોઈએ, નો ગેરેજ જોઈએ, સાંજે છોડી મૂકો, સવારે લઈ આવો, આવી જ જાય ઘરે. પછી એમ જ હોય, પછી બે વસ્તુ થઈ, નિદ્રા તંદ્રા અને ત્રીજો ભય, બીક છોડવી પડે તો પૈસાવાળા થવાય. હો ભાઈ, ઘણા એમ કહે ભાઈ અહીંથી મુંબઈ જાઉં પણ ત્યાં જઈને શું કરશું, એ કોઈ દડો બે પાંદડે ન થાય. કચ્છની અંદર હમણાં હું માંડવી કથા કરવા ગયો હતો ત્યાં મને મસ્કતમાં રહેનારા એક ભાઈએ કીધું કે સ્વામી 200 વર્ષ 250 વર્ષ પહેલાં અહીંના અમારા માંડવીના પટેલો મસ્કતમાં સ્થાયી થયા, 250 વર્ષ પહેલા. તમે કલ્પના કરો કે આ માણસ કેટલા એડવાન્સ છે. સ્વામિનારાયણ ભગવાન આવ્યા એ પહેલાંને એ લોકો મસ્કતમાં છે, અને આજે એટલી મોટી પાલટી છે, એટલી મોટી પાલટી કે ત્યાંની સરકારને ધિરાણ કરે છે. વિચાર કરો, ત્યાંના રાજાને આ માણસ પૈસા આપે ને, એના રાજાને આ શેઠ આવે ત્યારે એને ઊભું થઈ જવું પડે. આવડો મોટો માણસ મને કહે સ્વામી પણ સંસ્કારી, અને આજે એ પોતાના કચ્છને ને પોતાના વતનને ભૂલ્યા નથી. આ માનવતા આ લોકોની પાસે કંઈક આવે, આપણે 2-5 પૈસા આવે ત્યાં તો આમ બધું બદલાઈ જાય, એને શું આવે. ભય છોડવો પડે ભય. મને લક્ષ્મણ બાપા કહેતા હતા કે સ્વામી અમે વાહણમાં બેહતા, પ્લેન નહોતા, વિચાર કરો ઉપર પાણી નીચે પાણી આજુબાજુમાં કિલોમીટરો સુધી પાણી, કોથળો ભરીને ચણ્યા લઈ જાય, હું ચણ્યા એક કપડામાં બાંધીને વાહણમાં લટકાવી દઈ, ખારા પાણીમાં પલ્લીને સવારે ખાઈ જાય, સાંજે ખાઈ જાય. આમનામ કરતાં કરતાં 15 દાડા 20 દાડા 25 દાડા 30 દાડા 40 દિવસ સુધી વાહણમાં જવાનું કોઈ આપણું નહીં, ભગવાનના ભરોસે. ભય હોય ને એ કોઈ દાડો પૈસાવાળા થતા નથી. એટલે બીક છોડવી પડે બીક. પછી આવે છે આળસુ. આળસુ હોય ને એ કોઈ દાડો, 6 વસ્તુ આવે, આળસ હોય એ કોઈ દાડો કે પૈસાવાળો થાય. નિંદ્રા તંદ્રા એટલે પ્રમાદ અને આળસ બધા અલગ અલગ છે. હો આળસો તો કોને કહેવાય, ભાઈ થાય છે કરશું, કરે જ નહીં, હા કરે જ નહીં. એટલે તમે ઓલી વાત સાંભળી છે આળસુ માણસોની મીટિંગ થઈ કે ભાઈ કોણ આળસુ વધારે, હા એને આપણા પ્રમુખ બનાવવા, આમાં આળા કોને વધારે છે. તે બધાને કંઈક એક બાજુ કંઈક ઓલા નદી કિનારે ઝૂંપડા કરીને હુરાવ્યા છે બધા આળસુના સરદાર. એમાં મારી આગ લાગી, આગ લાગીને આ આળસુના બીજા બધા માણસોનું તપાસ કરતા હતા આમાં વધારે કોણ આળસુ, એમાં કેટલાય ભાગ્યા હતા કે ભાઈ આ આળસુના મિટિંગમાં ને સમાજમાં ન હાલે. એમાં 2 જણા હૂતા હતા, કોઈ કીધું એલા ભાઈ આગ લાગી છે, ભલે ને લાગી છે, આપણા ઝૂંપડાને ક્યાં લાગી છે, આપણા ઝૂંપડાને લાગશે ત્યારે ઊભા થાવું. તો એલો બીજો કે આપણી પાસે આપણા ઝૂંપડાને લાગી તો ભલે ને લાગી કે આપણા ઝૂંપડાને, હજી ખાટલે ક્યાં લાગીશ કે, હા ખાટલે ઓલું આવું પાત્ર હોય ને ત્યાં આગ લાગવા, એટલે એ કે આપણું મોદ્યુ બળવા માંડ્યું હતું કે ભલે મોદ્યુ બળતું, હજી ખાટલે આપણે ઓઢું ને પાથરું એને ક્યાં લાગીશ કે, એમ નામ હળી ગયા પણ ઊભા થયા ત્યારે એને જજમેન્ટ આપવામાં આવ્યું, આને સાચા આળસુ કહેવાય. આવા આળસુ હોય. પછી આવે છે ક્રોધી. કેટલું આ વિદુરજીનું તારણ કેટલું ગજબનું છે, ક્રોધી કોઈ દળ પૈસાવાળો ન થાય. નકરો ખીજા ખીજા જ કરે, ખીજા ખીજા જ કરે, અને ખીજા ખીજા જે કરે ને એ કામ કોઈ દાડો પૂરું ન કરે. હું એના મગજ જ એવા ભગવાનને બનાવ્યા હોય ને, હા એને કામ લીધું હોય ને કોઈ કાંઈ કહે ને ભાઈ આમ તો કે નથી કરવું જા, હા એટલે ક્રોધી હોય. અને બીજા એક છેલ્લા નંબરનો જે દીર્ઘ સૂત્રી, કામ કરે એને નાઈ ન પાડે, દીર્ઘ સૂત્રી. આ લોકો કોઈ દાડો ઐશ્વર્યવાળા થતા નથી. ક્રોધિ એટલે કલહ કરનારો, નકરા ઝઘડા જ કરતો હોય એ કોઈ દાડો સંપત્તિવાળો થાય એટલે વિદુરજી એમ કહે છે કે જેને ઐશ્વર્ય પ્રાપ્ત કરવું હોય એને આ છ દોષોનો ત્યાગ કરવો, કંકાસ તો છોડી જ દેવો. બહુ સરસ મજાની વાત છે. બે ભાઈબંધો, આખું ગામ જાણે એટલા બધા પાકા ભાઈબંધો. અરે બે કલાક બેહે નહીં તો એને હખ ન થાય, ભેગા ખાય. એમાં એક દાડો કાંઈક થયું ને એવા બાધ્યા કે લોહી લુહાણ થઈ ગયા. રસ્તા વચ્ચે એટલા ભયંકર બાધ્યા, કપડાં ફાડી નાખ્યા, મારા મારી કરીને, પહેલાં તો ગાળાગારી કરીને, જે વચ્ચે છોડાવા આવ્યા એને ટીપી નાખ્યા. એમાં ત્યાંથી પોલીસની ગાડી નીકળીને જોયું કે માળા રસ્તા વચ્ચે બાધે છે, બેયને પકડી નાખ્યા જીપમાં, બા પૂરી દીધા લોકરમાં. બીજે દાડે 9-10 વાગ્યે કોર્ટમાં હાજર કર્યા બે જણાનો. સાહેબને બધી પોલીસે વાત કરી કે સાહેબ આ આ બે જણા છે ને આવી રીતે બાંધ્યા, કે રસ્તા વચ્ચે ભયંકર ગાળા ગાળી જેમ મન ફાવે એમ કરતા હતા. સાહેબ, જજ સાહેબે પૂછ્યું કે ભાઈ તમે શા માટે બાંધ્યા? બે જણા નીચું જોઈ ગયા. જજ સાહેબ કહે કે હું તમને પૂછું છું કે તમે બાંધ્યા શા માટે? ત્યારે એક બોલ્યો કે સાહેબ તમારે જે સજા કરવી હોય એ એમ નામ કહી દો, અમને પૂછતા નહીં. સાહેબ કે મારે તમને સજા કરવી છે, પણ તમને પૂછ્યા વગર સજા કેમ કરવી? તમે કહો કે તમે શા માટે બાંધ્યા? બહુ જ્યારે પૂછ્યું ત્યારે એક વ્યામાંથી બોલ્યો કે સાહેબ અમે બે પાકા ભાઈબંધ છે, વર્ષોની અમારી મિત્રતા. અમે દૂર દૂર એક નદીના કાંઠે બેઠા હતા, રેતીનો સરસ મજાનો પટ હતો. અમે બે મિત્રો શાંતિથી વાતો કરતા હતા. વાતમાંથી વાત કરતાં કરતાં મેં આને કીધું કે ભાઈ હવે મારે કાંઈક પ્રગતિ કરવી. તો કે ભાઈ તારે શું કરવી? તો કે મારે એક સારું ખેતર લેવું છે. કે ખેતર લઈને ખેતી કરીને એ કહે છે બધું વાવીને મજા કરીએ ને. તે આ કહે છે કે ભાઈ તું ખેતર લે તો મારે કાંઈક તો લેવું પડશે ને. તો કે ભાઈ તું લે. તો કે તું ખેતર લે એટલે એમાં તારે ઘાસ થાય, એમાં તારે બાજરો થાય, ઘઉં થાય, રજકો થાય, આ થાય. તો કે હું ભેંસ લઉં. હું ભેંસ લઉં. તો કે સારું તું ભેંસ લેજે. તો કે દૂધ પીને એ વેચીને ઘી વેચીને મજા કરીએ. કે તો કે સારું, પણ તું ભેંસ લે પણ મારા ખેતરમાં આવવા દેતો નહીં. તું ભલે ભેંસ લે પણ જો મારા ખેતરમાં તારી ભેંસ નહીં. એટલે તારું ખેતર, તું મારો જન્મથી ભાઈબંધ, તો મારી ભેંસ તારા ખેતરમાં ન આવે તો હું બાજુ વળીને ખેતરમાં જાય, તારા જ ખેતરમાં આવશે પણ હું મારા ખેતરમાં નહીં આવવા દઉં. તો તું કરીશું? તે કે મારે તારી ભેંસ મારા ખેતરમાં ન આવે એટલે હું વાડ કરીશ. એમ કરીને ઓલે એ નદીના પટની અંદર આમ કરીને કુંડાળું કર્યું, આ મારું ખેતર ને આ મારી વાડ કે છે લે. એમાં ઓલા એ વચ્ચે ટપકું કરીને કે આ મારી ભેંસ લે, થાય કરી લે ને. એમાંથી કે અમારે લાગી કે છે અને આ લોહી લુહાણ થઈ ગયા. લો તમને સાચું કહું, આવી વાતમાં આમાંથી ઘણા બાતનારા હશે. આપણે કારખાનું કરવું છે એમ કરીને શરૂ કરે અને જે તથડાટી બોલાવે. હા, અમારા માધવપ્રિય સ્વામી ઘણી વખત વાત કરે કે વચનામૃતની ચર્ચા કરતાં કરતાં વચનામૃત લઈને બાધા બાધી કરે. વચનામૃત લઈને બે જણા લોહી લુહાણ થઈ ગયેલા. કોઈએ પૂછ્યું કે ભાઈ હું લેવા બાજ્યા? તો કે અહિંસા ઉપર ચર્ચા કરતા હતા ને એમાં હિંસા થઈ ગઈ. ચર્ચા અહિંસા ઉપર લ્યો, કાંઈ ન હોય. એટલે કલહ કરનારા જે વ્યક્તિઓ હોય છે, કોઈ દાડો બે પાંદડે થતા એ એમાં નિમત પીડ્યા રે. બાધુકડા વ્યક્તિ થોડા. મિત્ર લાભ મિત્ર સંભવની અંદર વિષ્ણુગુપ્ત એટલે ચાણક્ય બહુ સરસ મજાની નાના છોકરાઓને સમજાવવા માટે વાત કરી કે જ્યાં ઝઘડો થતો હોય, જ્યાં બાંધણું થતું હોય, બાંધનારા હોય, ત્યાં સારા માણસોએ રહેવું નહીં. એક રાજ્ય બહુ મોટું, વાંદરાઓનું ટોળું આવ્યું. બહુ સરસ મજાની છોકરાઓને સમજાવી વાત ચાણક્યના પુસ્તકમાં આવે છે. કેટલાય સરસ મજાનો બગીચો, ફળવાળા વૃક્ષો. એમાં એક વૃદ્ધ વાંદર હતો, રાજાને ઘોડા બહુ વાલા એટલે ને બહુ હારા હારા ઘોડાની ઘોડેસાળ કરેલી. ઘોડાઓને નજર ન લાગી જાય લોકોની, એટલે હે રબ્બા જેવું મોટું જબર આગળ એક સરસ મજાનું ઘેટું બાંધેલું. ઘોડાને જોવે ને વાહ એમ કરે, પણ ઓલું ઘેટાને જોવે ને આરે મસ્ત છે ને કહે, એટલે બધું એના માથે જાય. ઓલા ઘોડા સુરક્ષિત, આવી એક માન્યતા. પણ ત્યાં ઘોડાની સેવા કરનારી દાસી એને ઘેટાને વેર, દાસી ત્યાંથી નીકળે એટલે તરત ઘેટું શિંગડા મારે, દાસી ત્યાંથી નીકળે ને તરત ઘેટું શિંગડા મારે, નીકળે ને તરત ઘેટું શિંગડા મારે. અને દાસી એને અટક જાળો કર્યો. હાલે વાંદરે આવેલા ને એમાં ગઈઢ્યો વાંદરો હતો ને એ જોયા કરે કે જ્યાં કંકાસ અને કલહ હોય ને ત્યાં રહેવાય નહીં. એટલે એને જુવાન્યાને સમજાવ્યા કે ભાઈ આપણે આ રાજ્યનો ત્યાગ કરીને બીજે જવું છે. પણ ઓલાને લાલચ લાગેલી કે અરે તમે તો 60 થયા એટલે તમારે અમથું ઓછું થાય, અમારે આ છોડીને નથી જાય, અહીંયા તો કેટલા સરસ મજાના ફળ મળે છે, રહેવાની કેટલી સરસ મજાની વ્યવસ્થા છે, અમારે આ છોડીને નથી જવું. ત્યારે પેલા વાંદરે કીધું કે જ્યાં કલહ અને કંકાસ હોય ને ત્યાં રહેવાય નહીં, અહીંયા આ બે જણને બનતું નથી એટલે ક્યારેક ઉપાધિ આવશે, આપણે ભાગી જઈએ. તો કે અમારે ક્યાંય ભાગવું નથી. ઓલો કહે છે કે મારી યારે જેને આવવું હોય હાલો, મોટા મોટા જે સમજદાર હતા એની યારે ગયા, જે જુવાનના હતા આ જેને લોહી ચડી ગયું હતું એ બધા માળા ગયા નહીં. પણ સમય જતાં થયું એવું કે એક દિવસ શિયાળાનો સમય, ઓલા ઘોડાઓને બહુ ટાઈટ ન વાય એટલે હળગતો અગ્નિ લઈને પેલી દાસી ત્યાંથી નીકળી અને ઘેટાએ કાયમના વેર પ્રમાણે જે લઈને માર્યું શિંગડું, દાસી પડી હેઠી અને પેલો અગ્નિ લાગ્યો ઘેટાને, અને ઘેટાને લાગ્યો ને પછી લાગ્યો ઘોડશાળને, ઘોડશાળને લાગ્યો અને પછી એમાં કેટલાય ઘોડાને અગ્નિ લાગી ગયો. રાજાને ખબર પડી, સેવકો આવીને પાણી નાખીને ઠાર્યું. પણ રાજાને એટલા બધા ઘોડાવાલા રાજ્યના બધા વૈદ્યોને બોલાવ્યા અને કીધું મારે ઘોડા હાજા કરવા છે, આ જો ચામડી જતી રહી આ કેમ થાય. ત્યારે વૈદ્યોએ કીધું કે મહારાજ, વાંદરાઓની ચરબી લઈ અને જો ઘોડા ઉપર લગાવવામાં આવે તો ઘોડા હાજા થાય કે છે. રાજાએ તરત મંત્રીઓને સૈનિકોને બોલ્યા, ભાઈ વાંદરા ગોતી પડે, અરે મહારાજ હમણાં જ આવ્યા છે આપણા રાજ્યમાં, હે જાઓ બધાને બંધું કહી દો અને ચરબી લઈ કાઢી કાઢીને ઘોડાઓને હાજા કરો. અને જેટલા વાંદરા હતા એમાંથી થોડાક ભાગી ગયા, એ ઓલા કાકાને જઈને પગે લાગ્યા, કાકા બધા હોમાઈ ગયા કે કેમાં, ઓલા બેના ઝઘડામાં કે છે. એટલે એમ કીધું કે કલહ બહુ થતો હોય ત્યાં માણસે ઓછું રહેવું. હવે બહુ સરસ વાત આવે છે, જોકે એક એક વાત હારી છે. સમુદ્રની અંદર રહેલી ભાંગી નૌકાને જેમ યાત્રિક છોડી દે છે, એવી જ રીતે આ 6 વ્યક્તિને માણસે છોડી દેવા. દરિયો પાર કરવો હોય તો ભાંગેલી નૌકા હાલે હે કોઈ દાડ, અને કોઈ બેસે કેવી રીતે ત્યાગ કરી દે, એની હામું જોયા વગર ત્યાગ કરી દે, એમ 6 વ્યક્તિને માણસે પોતાના જીવનમાંથી 6 વ્યક્તિનો ત્યાગ કરવો. એમાં પહેલું જ નામ ગુરુનું આવે, જે કોઈ દિવસ આપણને ઉપદેશ ન આપતા હોય અને આપણા હિતની વાત ન કરતા હોય એવા ગુરુનો ત્યાગ કરી દેવો. લોકો કેમ ગુરુ ન બદલાય, ન છોડાય, પણ વિદુરજી કહે કોઈ દાડો આપણા હિતની વાત ન કરે, વ્યવહારની વાત તો ન કરી કર્યા કરે, ભગવાનની વાત ન કરે, તો એવા ગુરુને છોડી દેવા, એમાં કંઈ પાપ લાગતું નથી, આવું વિદુરજી કહે છે. પછી જે સાહેબ ભણાવતા ન હોય એ સાહેબનો ત્યાગ કરી દેવો, આમાં લખ્યું છે. ખુરશી ઉપર બેહીને કેમ છે મુન્યા,
તાર મમ્મી આજ શું બનાવ્યું, આવું જ પૂછ્યા કરે, રીંગણા લેતો આવજો ને પાસ કરી દેજો.
એટલે અમે ભણ્યા છીએ. આમાં લખ્યું છે કે જે શિક્ષક ભણાવે નહીં, તો કે લાગુ સાહેબ જય સ્વામિનારાયણ રામ રામ. નથી આપણે ગુજરાતીમાં એક કહેવત છે, માસ્તર ભણા મારે એને ભણાવે ને એવું કંઈક છે ને, હું આ મારે એને ભણાવે નહીં. પછી જો સાંભળો, ત્રીજી વ્યક્તિ એવી છે કે જે રક્ષણ ન કરી શકે એવા રાજાનો ત્યાગ કરી દેવો. નકરી વાતો જ કર્યા કરે, આર પારની લડાઈ લડી નાખશું અને સંસદ ઉપર ગોળીઓ વરસાવી દે તોય કાંઈ ન કરે. એ રાજાને કેવું, ભાઈ તમે ઘેરે બેહો, આ એ બરોબર જો ઘેરે. કેટલી ગજબની વાત છે, જે રક્ષણ ન કરીએ કે એ રાજા શું કામનો, અને જે આપણું ધ્યાન ન રાખીએ કે એ શેઠ શું કામનો. હ, એટલે નિર્બળ વ્યક્તિનો હંમેશા ત્યાગ કરી દેવો, નિર્બળ વ્યક્તિનું કામ જ નથી. તો હારા માણાનો છેડો ન પકડી લઈ. હા, ગજબની વાત. પછી આવે છે જે કાયમ ટોક ટોક કરે અને કડવું બોલે એવી પત્નીનો ત્યાગ કરી દે, સ્ત્રીનો. એટલે હવે પત્ની તો મારે ન કહેવાય, કારણ કે હવે તમારે 50-50 વર્ષ 45-45 વર્ષ થઈ ગયા હોય અને પરિણામ પછી 5 વર્ષે ભાન થયું હોય કે આ હરખું ક્યારેય બોલતી જ નથી, તો હવે તો ક્યાં કોર્ટમાં જાઓ તમે ભાઈ. હા, અપ્રિય બોલનારી સ્ત્રીનો ત્યાગ કરી દેવો, કારણ કે અપ્રિય બોલનારી સ્ત્રીનો ત્યાગ ન કરો તો તમે કાયમ દુઃખી થાઓ. આ ઘેરે જાઉં ચાલુ થઈ જાય, મને ઘણી વખત તમારી ઉપર એટલી દયા આવે, સાચી ને બસ કોઈક ફરિયાદ કરે ને તો એટલી બધી દયા આવે કે બિચારા આ બીજા હરિભગત, આ બિચારા પુરુષનો જન્મ મળ્યો પણ કેટલી ઉપાધિ, આહા આખો દાડો કારખાને તમે કારીગરો મેનેજરો હારે માથાકૂટ કરી હોય, તમે ઘેરે શા માટે જાઓ ખબર? એ હસીને બોલાવશે, પાણી પાહે પાસે બેસે, એટલે બધો થાક ઉતરી જાય, પણ ત્યાં જાઓ ત્યાં તો મારી વગર ડાકલે કાળી ક્યાં આવી હોય. હા, તો બસ જાવું ક્યાં ગણાય છે. ઘણી વખત કોકને એમ કે ભાઈ હવે તો ટાઈમ થઈ ગયો કે સૌ મેં કે અહીંયા બરોબર છે, ઘેરે મોડા જાવ હોઈ જાય ને પછી એટલા બધા પીવે લો. એટલે અપ્રિય બોલનારી સ્ત્રીનો ત્યાગ કરી દેવો, અને ગામમાં જ રહેવાની ઈચ્છા રાખતો હોય, મારે બહાર જવું જ નથી, ખેતરમાં કે સીમમાં મારે ક્યાંય નથી જવું, ગામમાં જ રહેવાની ઈચ્છા રાખતો હોય એવા ગોવાળનો ત્યાગ કરી દેવો. એટલે કાઠિયાવાડમાં નહીં બધા એની ભેંસું ગાયું લઈ જાય અને પછી એમ કે ભાઈ તમારી ભેંસું ગાયું લઈ જાઓ પણ હું ખેતરમાં જઈશ નહીં ચારવા, ગામમાં રહે, તો એવા ગોવાળ કામના હું, એવા ગોવાળનો ત્યાગ કરી દેવો. અને બીજી છેલ્લી વાત કરી કે જંગલમાં રહેવાની ઈચ્છા રાખતો હોય એવા વાણંદનો ત્યાગ કરી દેવો. એટલે જંગલમાં વાળ કપાવવા આવવા, જે અમર તારું કામ નથી. હા, બહુ મસ્ત મસ્ત બધી વાતો કરે છે. પછી ચાણક્ય એવું કહે છે, હું વચ્ચે થોડુંક ભૂલી ગયો કે પૈસા કોને મળે, આ તો બધા છોકરાઓ આવ્યા છે ને એને સમજણ પડે ને. ઉત્સાહ સાહસ અદીર્ઘ સૂત્રમ ક્રિયા વિધિજ્ઞમ વ્યસનેશ્વ સક્તમ શૂરમ કૃતજ્ઞમ દૃઢ સહૃદમ ચ લક્ષ્મી સ્વયં માર્ગયતિ વાસ હેતુ. સ્વયં લક્ષ્મી આવા જેનામાં ગુણ હોય એને ગોતી ગોતી એના ઘરમાં રહેવાની કામનાથી જાય છે. પહેલો ઉત્સાહ, નાનું કામ હોય તોય ભલે, મોટું કામ હોય તોય ભલે, આમ ઉત્સાહ એટલો બધો હોવો જોઈએ આ તો કામ સફળ જ કરવું, પણ જ્યારથી કામ આરંભે ત્યારથી ને ઢીલું નાંગળે, શું થાય એ કાંઈ ન થાય, ઉત્સાહ જોઈએ. અને તમારું કાર્ય સફળ થશે કે નહીં એ મુહૂર્તમાં જ ખબર પડી જાય ઉત્સાહ કેવો છે. હે, આપણા ગુરુનો ઉત્સવ આટલો સફળ થયોનું મેઇન કારણ શું છે? નાનામાંથી માંડીને મોટા સુધી બધાને એક હરખો ઉત્સાહ. ઉત્સાહ હોય તો જ તમે સફળ થાઓ. એ ધર્મનું ક્ષેત્ર હોય તોય ભલે અને સંસારનું ક્ષેત્ર હોય તોય ભલે. અમારા સાધુઓમાં પણ જેમાં ઉત્સાહ છે, ભજન કરવાનો ઉત્સાહ, નિયમ કરવાનો ઉત્સાહ, આવો ઉત્સાહ છે એ જ સફળ થાય છે. બાકી જય સ્વામિનારાયણ. બહુ મહત્વની ગાડીમાં જેમ પેટ્રોલ ન હોય ને ગાડી ન હાલે, હાલે પેટ્રોલ ન હોય તો હાલે, એમ જે વ્યક્તિની અંદર ઉત્સાહ ન હોય એ ક્યાંય ન હાલે. ગમે ત્યારે જોવો દિવેલ પીધેલા મોઢા જોઈ લો, એ શું કરે ભાઈ? હ, ગમે એટલા દુઃખ આવી પડે ને આમ મોજમાં હોય ને ઉત્સાહ હોય, એટલે ભાઈ હમણાં નીકળી જાઓ, આ તો બધું આવ્યા જ કરે, હમણાં નીકળી જાઓ, આ કે કાયમ થોડું રહેવાનું. આ માણા બધી જગ્યાએ સફળ થાય, એક તો ઉત્સાહ, પછી ક્રિયાવિધિ જ્ઞમ, કર્મ કરે પણ કર્મના વિધિને જાણતો હોય. કેટલી ગજબની વાત છે. તમારે હીરાનો ધંધો કરવો છે પણ હીરાનું નોલેજ ન હોય તો? હે, ક્રિયાવિધિ જ્ઞમ, ક્રિયાને તમે કરો છો, બહુ મહેનત કરો છો પણ તમને એનું જ્ઞાન નથી તો તમે સફળ નહીં થાઓ. ગજબની વાતો આ એક એક છે. પછી વ્યસનેશ્વ સક્તમ, નિર્વ્યસની હોય, આહા કોઈ વ્યસન નહીં. પછી એમાં સામાન્યમાં સામાન્ય ઘણા વ્યસનો આવી જાય, ખાલી બીડી તમાકુ હોકો એ જ વ્યસન નહીં, બીજા ઘણા વ્યસનો છે. સમજો કે દિવસે હોવું એ એક વ્યસન છે. આવા વ્યસન રહિત જેનું વ્યક્તિત્વ હોય, અદીર્ઘસૂત્રી હોય, આ ચાણક્યની વાત છે, દીર્ઘસૂત્રી ન હોય, શૂર હોય, હમણે વિદુરજીએ કીધું નિર્ભય, એની જગ્યાએ અહીંયા ચાણક્ય એમ કહે છે શૂરવીર હોય, એટલે એને ક્યાંય ભય ન હોય, ગમે ત્યાં પગલું મૂકે એને મળે કાંઈ. કૃતજ્ઞમ, આ કોઈ આપણી ઉપર ઉપકાર કર્યો હોય ને તો એને યાદ રાખે કે ફલાણા ભાઈએ મને આ વસ્તુ અપાવી, ફલાણા ભાઈ મને અહીંયા લઈ આવ્યા. આવી જ એની કૃતજ્ઞતા હોય એનો લોકો ભરોસો કરે. દૃઢ સહૃદમ, જાજા મિત્રો બનાવે, આ જાજા મિત્રો, અને એ મિત્રો કાયમ એને કામ લાગે. આટલા જેનામાં ગુણ હોય એને લક્ષ્મી ગોતતી ગોતતી આવે છે, એને લક્ષ્મીને ગોતવા જવું પડતું નથી, આવી વાત અહીંયા ચાણક્ય કરે છે. પછી વાત આવે છે કે છ વસ્તુ જેનામાં હોય એ સુખી થાય છે. સત્ય, કાયમ સત્યવાદી હોય એને ક્યારેય બહુ ઉપાધિ આવે નહીં. આટલી વસ્તુનો ત્યાગ ન કરો. પછી દાન, દાન આપવું અને દાન લેવું. દાન લેવું એટલે હવે તમે કોઈ કામ કર્યું છે ને તમને કોઈ ઈનામ આપવા આવે, નથી જોતું એમ નહીં, એનો ઉત્સાહ છે, એની ઉર્મી છે, હા ભાઈ લાય લઈ લેવું. પછી ઉદ્યોગીપણું, ઈર્ષા રહિતપણું, ક્ષમા, ધૈર્ય, આ છ ગુણો જેના ક્યારેય માણસે છોડવા નહીં. પછી બીજા છ ગુણો, નિત્ય ધનની પ્રાપ્તિ થાય ને એવું કર્મ ક્યારેય ન છોડવું. અને આરોગ્ય, આપણું આરોગ્ય જળવાય એવું આપણે કાયમ ખ્યાલ રાખવો. આ શરીર બગડે એવું ખાવું નહીં. આપણે કેવું હોય ખબર છે, શરીર બગડે ને ત્યારે બધું ધ્યાન રાખી, અને જ્યારે હરખું થઈ જાય ને પછી જય સ્વામિનારાયણ બધું ખાઈ, ટાટું ઉનું ગરમ ને હડીલું બધું. પણ એ પહેલાંથી ધ્યાન રાખવાનું. ભાઈ એક ડૉક્ટરે કીધું કે ભાઈ જો એટલે ભાઈ તું આ શિયાળામાં આઈસક્રીમ ન ખા કે શરદી થઈ જાય. તે કે મને ક્યાં થઈ છે? કે આજુબાજુવાળો ઠોઠો કરે છે કે ગડફા કાઢે છે. તે કે એને થઈ છે, મને થાય ત્યારે ને કહે છે, પણ એ આજે એને છે, કાલે તને થાય. માણસે બહુ ધ્યાન રાખવું પડે તો જ માણસ કંઈક કરી શકે. પછી પોતાને જે પ્રિય વ્યક્તિ હોય એનો ક્યારેય ત્યાગ કરવો નહીં. પછી બીજી વાત આવી ફરીને પાછી પત્નીની પ્રિયવાદીની પત્ની એનો ત્યાગ ન કરો. પહેલાં એમ કીધું કે અપ્રિય બોલનારી સ્ત્રીનો ત્યાગ કરો, અહીંયા એવું કીધું પ્રિય બોલનારી જે પત્ની હોય એનો ક્યારેય માણસે ત્યાગ ન કરો. પછી આજ્ઞાકારી પુત્ર, બાપની આજ્ઞા માનતો હોય એવા પુત્રનું અપમાન કે એનો ત્યાગ માણસે ક્યારેય ન કરવો. અને નિત્ય દ્રવ્ય આપનારી વિદ્યા, કાયમ પૈસા આપણને આપતી હોય એવી વિદ્યાનું કાયમ અભ્યાસ કર્યા કરવો. આ કાયમ, એ જો થોડા દાડા તમે અભ્યાસ ન કરો તો જતી રહે, તો એ જતી રહે તો આપણે જતા રહીએ. હા, એટલે એમાં જો સંગીત છે એ નિત્ય આપના પૈસા આપનારી વિદ્યા છે ને, જો સંગીતનો અભ્યાસ ન કરે તો જતું રહે તો પછી શું થાય. એટલે બહુ સરસ સરસ બધી વાતો અહીંયા વિદુરજી મહારાજ કરે છે. પછી આવે છે ચોર લોકો છ જણની જીવિકા છ જણની ઉપર ચાલે છે. કોના કોના ઉપર કોની કોની આજીવિકા ચાલે છે વિદુરજીએ બહુ સરસ મજાનું માર્ગદર્શન આપણને આપ્યું છે. ગાફલ માણસની ઉપર ચોર લોકો જીવે છે, સમજાણું. ગાફલ જે હોય એ પોતાની રૂમની ચાવી ગમે ત્યાં મૂકી દેતો હોય, પાકીટનું ધ્યાન ન રાખતો હોય, ઘણા ક્યાંક મારું ખીચું કપાઈ ગયું પણ મારું કેમ કપાઈ ગયું, આ કેવું જબરદર્શન છે. ગાફલ માણસોની ઉપર ચોર લોકોની આજીવિકા ચાલે છે. ચોર લોકો મહિનાઓ સુધી તો એ ખાલી તપાસ જ કરતા હોય છે અહીંયા કેવું તંત્ર ચાલે છે ને, પછી જ દાડ પાડતા હોય છે. આ ચાવી ક્યાં મૂકે છે, કઈ રીતે એ ખોલે છે, ક્યાં એના દાગીના મૂકે છે, એમને બધા કંઈ ચોરી કરવા લોકો આવે છે. પછી રોગીઓની ઉપર વૈદ્યોની આજીવિકા ચાલે છે, ડોક્ટરોની. કોની? રોગીઓની ઉપર ડોક્ટરોની. એક ગામની અંદર એક ડોક્ટર આવ્યો, સરપંચ, એ જૂના જમાનાની વાત, સરપંચ સાહેબને કીધું કે મારે તમારા ગામમાં દવાખાનું કરું પણ અમારા ગામમાં કોઈ બીમાર જ નથી પડતું. તો કે મરતા નથી, કે ભાઈ મરે છે પણ બીમાર નથી પડતા કોઈ, પણ દવાખાનાની રજા. પણ અહીંયા કોઈ બીમાર જ પડતા નથી, દવાખાનું કરીને કરીશું, ચોરે ચર્ચા થતી હતી, એમાં એક નનામી નીકળી. એટલે ડૉક્ટરે કીધું કે આ ભાઈ મરી ગયા, હું રોગી થયા વગેરે મરી ગયા. તો કે તારા જેવો ડૉક્ટર હતો ભૂખ્યો મરી ગયો, કે મેં ના પાડી હતી ભાઈ તું અહીંયા દવાખાનું ન કરે. અમારામાં બધા હેલ્ધી છે, બધા દોડનારા છે, બધા સામા સારું વ્યવસ્થિત ખાનારા છે, કોઈ બીમાર જ નથી પડતું. અને આપણે તો રોજ દવાખાનું, રોજ દવાખાનું. શું લેવા? આપણી જીભના કારણે. કોના કારણે? જીભના કારણે. જાજા માણસો જીભના કારણે બીમાર પડે છે. પછી વાતાવરણનું આપણે બાનું કાઢતા હોઈએ છીએ. એટલે માણસને ધ્યાન રાખવું કે બીમાર પડી